प्रणमोलोय श्रौतृकाळवर्ती सिद्धाणम्, प्रणमोलोय श्रौतृकाळवर्ती आयरियाणम्, प्रणमोलोय श्रौतृकाळवर्ती उवज्जायाणम्, प्रणमोलोय श्रौतृकाळवर्ती शवशावणम्। ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिन, कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो, मंगलम गौतमो गणी, मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम। सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारकम, प्रधानम सर्वधर्माणम जैनम जयतु शासनम। नमः समय शाराय स्वानुभूतिया चकाशते, चित स्वभावाय भावाय सर्वभावांतरचिदे। एगो में शाश्वत पाग्नान दर्शन लखनो, शेषा में बाहिरा भावा सवे संयोग लखणा। मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे, बाकी बधा संयोग लक्षण भाव मुझथी बाह्य छे। हूँ एक शुद्ध सदा रूपी ज्ञान दर्शन मय करे, कई अन्य मारू जरी परमाणु मात्र नथी अरे। ध्रुव चल ने अनुपम गति पामेल सर्वे सिद्ध ने, वंदी कहूँ सुत केवड़ी कथिता समय प्रावृत हो। स्थाप निज ने मोक्ष पंथे ध्यान भवते हने, तेमाज नित्य विहार कर नहीं विहर पर द्रव्यो विषय। ओम श्री नम श्रीदेव्य नम श्रीदेव्य नम श्रीदेव्य। हमणां जे पूज्य गुरुदेवश्रीना प्रवचन में जे निजरा अधिकारनी गाथा, आ चार गाथानुं झूंखू छे 210, 11, 12, 13, तेमां ज्ञानी केवी रीते अनिच्छक रिये छे। अनिच्छक कयो अपरिग्रही ज्ञानी नहीं छे, पुण्य ने पाप ने असन ने ने पान ने, एवी चार वात चार गाथा में क्रमे क्रमे आवे छे। ज्ञानी हमेशा निष्परिग्रही होय छे, अपरिग्रही होय छे, ए पोताना स्वभाव में आरूढ़ थईने रहेतो एटली बधी अंतर्मुखता तेने चालती होय छे कि तेने खरेखर कोई पण प्रकारनो परिग्रह खरेखर होतो ज नथी। एक देह मात्रनो बाह्य परिग्रह कहेवामां आवे छे, ई तो एने ए पोते छोड़ी नथी सकता के ई छूटी नथी सकतु, एटले एने खरेखर परिग्रह कहेवामां आवे छे। मुनिराज ने पण एवो कोई अपरिग्रही स्वभाव एने ग्रहण ज्ञानीए करी लीधुं होय छे। अहींया मुख्यपणे आम तो मुनिराजनी चर्चा आवे छे, जयसेन आचार्यनी टीकामां एवुं लीधुं छे के मुनिराज छे ए आ पुण्यने पापने आहारने अने पाणीने एने केवी रीते जाणे छे, एवो प्रश्न उपाड्यो जयसेन आचार्ય आ गाथाओमां के अनिच्छक कयो अपरिग्रही ज्ञानी ने इच्छे पुण्यने पापने असनने अने पानने, तो ई एने केवी रीते जाणे छे मुनिराज। ई खरेखर एमां एने परिग्रह होय छे, परिग्रह नथी होतो, ई केवी रीते एनुं स्वरूप समझवुं, तो एमां जयसेन आचार्ये लिख्युं छे के मुनिराज ए पुण्यने पापने असनने अने पानने दर्पण में आए हुए प्रतिबिंब के समान जानते हैं। बिल्कुल तेनी सन्मुख थता नथी, बिल्कुल तेना प्रत्ये वलण नथी, बिल्कुल तेमा एकत्वनो तो प्रश्न ज नथी, ते तो चौथे गुणस्थाने चाली लुग्यु छे एकत्व तो, पण एनु जाणवू जे चाले छे ए खरेखर दर्पणमां जेम कोई पण पदार्थनुं प्रतिबिंब पड़तुं होय तेम आहारनी क्रिया चालती होय तो पण दर्पण में आए हुए प्रतिबिंब के समान। पाणीनी इच्छा थाय, कोई भाव आवे ने पाणी पीवानो प्रसंग बने तो पण दर्पण में आए हुए प्रतिबिंब के समान जानते हैं। पुण्य ने पापना भाव वर्ता होय, खरेखर मुनिराज ने तो कोई पापनो भावनो प्रसंग ज नथी बनतो, एने तो एवं होतु ज नथी, पण छताय एवो कोई प्रसंग आवी जाय तो पण एने दर्पण में आए हुए प्रतिबिंब के समान जानते हैं। एटले का तो ये अभेदपणे पोताना आत्मा ने जाने छे, अने का तो भेदपणे ये ज्ञान ने जाने छे। आटली ज स्थिति में ज्ञानी वर्तता होय छे, एनी बार खरेखर ज्ञानीनुं कोई परिणमन बिल्कुल चालतू होतू नथी। एवी ज्ञानीनी स्थिति ज्यारथी ज्ञानी थाय चतुर्थ गुणस्थाने, ત્યારથી એની અંતર્મુખતા એવી જ ચાલતી હોય છે. પણ કસાયની અપેક્ષાએ, ગુણસ્થાનના ભેદની અપેક્ષાએ, એની ભિન્ન 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 પ્રકારની ગુણસ્થાનની અપેક્ષા અનુસાર જ્ઞાનીનું પરિણમન કેવું કેવું ચાલે છે એનું વર્ણન કરવામાં આવતું હોય છે. કે ચતુર્થ ગુણસ્થાને અવ્રતિ શ્રાવક છે, અવ્રતિ છે. પંચમ ગુણસ્થાને દેશવ્રતિ શ્રાવક છે. સાતમે છઠ્ઠે છે એ મુનિપણું એનું આવે છે. એટલે કસાયના અભાવની સ્થિતિ જે પ્રકારે ચાલતી હોય, ચતુર્થ ગુણસ્થાને અનંતાનુબંધીનો કસાય વયોગ્ય છે, પંચમ ગુણસ્થાને અપ્રત્યાખ્યાના વર્ણી, પછી પ્રત્યાખ્યાના વર્ણી, અને પછી છેલ્લે જાય સંજ્વલનનો કસાય. તો એ જે અત્યારે આ 16 બોલ આવ્યા ને જે આખા રાગ દ્વેષ, પછી રાગ દ્વેષના પ્રકાર 4, ક્રોધમાન માયા લોભ, પછી મન વચન કાયા, કર્મ નો કર્મ, અને આ 5 ઇન્દ્રી, એ જેટલી 16 બોલની ચર્ચા આવે છે એ 16 બોલની ચર્ચામાં નિયમથી જ્ઞાની આ કોઈ પ્રકારના પરિગ્રહમાં બિલકુલ હોતો નથી. એ નિયમથી અપરિગ્રહી હોય છે. પણ કોઈ અસ્થિરતાજન્ય પરિણમન ચાલતું હોય એનું જ્ઞાન કરાવવા માટે આ બધી ચર્ચાઓ શાસ્ત્રોમાં આચાર્ય પોતે જ મુનિ દશામાં વર્તતા હોય છે, આચાર્ય પણ હોય છે, અને પોતે જ આવી વાતની રચના કરતા હોય છે કે એને પણ આવા પ્રકારના અસ્થિરતાજન્ય ભાવ એની દશામાં અત્યારે વર્તમાનમાં સંજ્વલન કસાયની ઉત્પત્તિ હોવાને કારણે ચાલ્યા કરે છે. એનું તેને પોતાને જ્ઞાન વર્તે છે અને જીવોને એનું જ્ઞાન કરાવે છે કે આવી સ્થિતિ અમારી હોય છે, આવી વિકલ્પાત્મક દશાની સ્થિતિમાં આવું પરિણમન ચાલતું હોય છે. એવું પરિણમન ચાલતું હોય છે કાળે પણ બિલકુલ અમારી પરિણતિ એનાથી ખેદાતી, ભેદાતી, છેદાતી નથી. એકદમ અંતરમાં અવિરત ધારા પ્રવાહ રૂપે વર્તતી હોય છે. અને એટલું જ અમારું આત્મપણું છે, એટલો જ અમારો આત્મા છે, એટલો જ અમારો જ્ઞાનમય ભાવ છે, એટલી જ અમારી સ્થિતિ છે. એની બહાર જે કાંઈ ચાલે છે એ ખરેખર તો અમારું છે જ નહીં, ખરેખર તો એ જેના લક્ષે થાય છે તેનું છે. એટલે એને કદી અમે અમારું માનવાનું તો ક્યારનું છોડી દીધું છે. પણ અસ્થિરતાજન્ય રાગનું પરિણમન ચાલે છે એ પણ હમણાં હવે જવાની તૈયારીમાં છે. એ હોવા છતાં અમને એ અમારા પણ એ કદી ભાસતો નથી. અસ્થિરતાજન્ય હોવા છતાં અમે બિલકુલ એમાં લેપાતા નથી. એ આવે છે, ખરી જાય છે, આવે છે, ખરી જાય છે. જેમ કોઈ ઝાડ હોય એને તમે મૂળિયું કાપી નાખો અને પાણી પાવાનું બંધ કરી દો તો એ પાંદડા તો થોડોક ટાઈમ રહે પણ એ ધીમે 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 સુકાઈને પડી જાય, પછી એની કોઈ કિંમત હોય નહીં. કારણ કે રાગ લંગડો થઈ ગયો છે. હવે મિથ્યાત્વ ગયું, જ્યાં અમુક પ્રકારના ભાવો પરિવર્તિત થઈ ગયા ત્યાં રાગ હોવા છતાં એની કમર તૂટી ગઈ છે, એના પગ તૂટી ગયા છે, એ ચાલી નથી શકતો. એ તો ઊભો છે પણ એ જવા માટે આવે છે, રહેવા માટે નથી આવતો. એવું કોઈ આ જ્ઞાનીની સ્થિતિ નિર્જરા અધિકારમાં આચાર્ય ભગવાન વર્ણન દર્શાવે છે. એનું નિર્જરાનો પ્રકાર જ એવો છે કે નિરંતર જેને નિર્જરા ચાલવા માંડે છે બસ એને તો આમ મોક્ષ હથેળીમાં દેખાય છે. આ મોક્ષ આવ્યો શું કે આવશે શું? પૂજ્ય ગુરુદેવ શ્રી ઘણીવાર કહે છે કે મતિશ્રુત જ્ઞાન તો કેવળ જ્ઞાનને બોલાવે છે કે આવ આવ આવ, હવે પધરામણી કર, પધરામણી કર. હે, હવે ક્યાં સુધી આ શ્રુત જ્ઞાનમાં અમારે રહેવું? હવે પધરામણી કર જલ્દી, એમ એને એને આમંત્રણ આપે છે. અને એવું આમંત્રણ આપે છે ત્યારે જ ખરેખર ભાવલિંગી મુનિરાજ હોય છે. એને ભલે શ્રુત જ્ઞાન હોય, કારણ કે શ્રુત જ્ઞાન તો કેવળ જ્ઞાન થાય ત્યારે જ એનો વ્યય થઈને કેવળ જ્ઞાન થાય છે. 4-12 સુધી શ્રુત જ્ઞાન ચાલે છે, પણ એ શ્રુત જ્ઞાન પણ હવે વ્યય થઈને કેવળ જ્ઞાન ઉદિત થવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. એવી નિર્જરા જ્ઞાનીને નિરંતર ચાલતી હોય છે. એવો જ્ઞાની પોતાના સ્વભાવપણે પરિણમતો, પોતાના આનંદમાં આનંદને, આત્માને જાણતો, આનંદને માણતો, એવો ખરેખર અંતર્મુખ થઈને નિરંતર પરિણિમા કરે છે. એવી કોઈ જ્ઞાનીની સ્થિતિ હોય છે, એવી જ્ઞાનીની સ્થિતિનું વર્ણન આ નિર્જરા અધિકારમાં ખૂબ સુંદર ચાલે છે. પછી ગુરુદેવશ્રી હમણાં કહેતા હતા કે કોઈ પણ કર્મનો બંધ થાય, કર્મની ચર્ચા આવતી હતી ને, કોઈ પણ કર્મનો બંધ થાય તો કર્મનું બંધનું નિમિત્તપણું જે છે, કર્મના બંધનું નિમિત્તપણું શું હોય તો કે રાગાદી ભાવ. તો કે એ રાગાદી ભાવ પણ કર્મનો જ છે, જ્ઞાની એમ જાણે છે. એમ હમણાં કર્મની ચર્ચા આવતી હતી એમાં આવ્યું, એને પણ એમ જ જાણે છે કે એ ખરેખર કર્મનો જ ભાવ છે, એ બિલકુલ મારો ભાવ છે એમ માનતા નથી. કારણ કે એનાથી એણે જુદાઈ કરી લીધી છે, સ્વામિત્વ તોડી નાખ્યું છે, એની સાથે હવે બિલકુલ લેસ માત્ર સંબંધ નથી. પણ અવશે આવી પડેલું છે તો એને દૂર નથી કરી શકતા, પોતે એનાથી દૂર રહે છે. અજ્ઞાની રાગને દૂર કરવાનો પુરુષાર્થ કરે છે, જ્ઞાની રાગથી પોતે દૂર ખસી જાય છે. એ રાગને દૂર કરવાનો પુરુષાર્થ નથી કરતા, એ રાગથી પોતે દૂર ખસી જાય છે. રાગ રહી જાય છે ને પોતે દૂર ખસી જાય છે. અજ્ઞાની પોતે જ્યાં ઉભો છે ત્યાં જ રહે છે અને રાગને ખસેડવાનો પ્રયત્ન કરે છે, એટલે એનું નામ અજ્ઞાની છે. એટલે પોતાના સ્વભાવમાં જઈ નથી શકતો, એટલે એનું નામ અજ્ઞાની પડે છે. અને જ્ઞાની તો રાગ છે પણ ત્યાંથી પોતે પોતાની કરવટ બદલી લે છે અને પોતે પોતાનો જ્યાં સ્વભાવ છે ત્યાં આવી જાય છે. રાગ રહી જાય છે, રાગ નડતો નથી કોઈને, કોઈ જીવને રાગ નડતર રૂપ છે જ નહીં. રાગનું એકત્વ નડતર રૂપ છે, રાગને મારો માનવો એ નડતર રૂપ છે, રાગને દૂર ખસેડવાનો પ્રયત્ન કરવો એ નડતર રૂપ છે. તો કે રાગને દૂર ખસેડવાનો પ્રયત્ન ન કરવો તો રાગને રાખવો, રાખવા ન રાખવાનો પ્રશ્ન નથી, તારી વસ્તુ જ નથી. જે એને તું દૂર ખસેડ કે ત્યાં રાખ એનો કઈ પ્રશ્ન જ નથી આવતો, તારી વસ્તુ જ નથી. બસ તું એને માનતો હો તો જ તું એને દૂર ખસેડવાનો પ્રયત્ન કર. તારો માનસ એટલે તને એમ થાય છે કે આ ખસી જાય તો સારું. અરે તારે એને નથી ખસેડવાનો, તારે ખસવાનું છે અહીંયાથી. એનું નામ પુરુષાર્થ છે. એવી કોઈ સ્થિતિ જે જીવને ખ્યાલમાં આવે છે એ અલ્પકાળમાં જ્ઞાની થઈ જાય છે. એવી કોઈ આ ગાથા પણ એવી ચાલે છે, મોક્ષ અધિકારની જે ગાથા ચાલે છે એ આમાં પણ એ બંધનો છેદ કેવી રીતે થાય. નિરંતર બંધ વર્તી રહ્યો છે, નિરંતર જીવને અજ્ઞાન અજ્ઞાનમય ભાવ વર્તી રહ્યો છે, અજ્ઞાનમાં રાગાદી ભાવ વર્તે છે, એની સન્મુખ થતા એને બંધનો પ્રકાર ભજે છે. એ આત્માને બંધની એકતા બુદ્ધિ એ બે એક થઈ ગયા હોય એવું લાગે છે, એની જુદાઈ કેવી રીતે કરવી જ્ઞાનના પરિણામથી, એની કોઈ આ અપૂર્વ ગાથા અત્યારે ચાલી રહી છે. જો ગાથવા ગાથા બધા સાથે બોલશું. જીવ બંધ બની નિયત નિજ નિજ લક્ષણી છે દાય છે પ્રજ્ઞા છીણી થકી છે દતા બંને જુદા પડી જાય છે. એની ટીકા છે, આત્મા અને બંધને દ્વિધા કરવા રૂપ આપણી ઘણી ચર્ચા ત્રિકાળી દ્રવ્ય ઉપર અને જ્ઞાનના અંશ જે અહીંયા એને કરણ કીધું છે એના ઉપર ઘણી ચર્ચા આપણી પાંચક દિવસથી આ ચાલ્યા કરે છે. આપણે ટીકાનો પેરેગ્રાફ વાંચીને પછી એની ચર્ચા ફરીથી લઈ છીએ. ટીકામાં કહે છે, આત્મા અને બંધને, એટલે એક તરફ આત્મા છે એક તરફ બંધ છે, આત્મા અને બંધને દ્વિધા કરવારૂપ કાર્યમાં કરતા જે આત્મા, દ્વિધા કરવારૂપ એટલે જુદાઈ કરવારૂપ કાર્યમાં કરતા જે આત્મા, કરતા એમાં આત્મા તેના કરણ સંબંધી, કરણ એટલે તેનું સાધન, મીમાંસા એટલે એની વિચારણા એની તપાસ સંબંધી મીમાંસા કરવામાં આવતા નિશ્ચયે એટલે કે નિશ્ચયને પોતાથી ભિન્ન કરણનો અભાવ હોવાથી, પોતાથી ભિન્ન કરણનો અભાવ હોવાથી, કરણ જે સાધન હોય એ સાધન પોતાનો આત્મા હોય એને અહીંયા કરતા કહે છે. તો એ કરતા આત્માથી કરણ નામનું સાધન હોય એ ભિન્ન ન હોય, અને જો એ કરણ નામનું સાધન ભિન્ન હોય તો એના દ્વારા ખરેખર આત્માને બંધનો છેદ ન થઈ શકે. એટલે અહીંયા કહે છે કે નિશ્ચયને એ પોતાથી ભિન્ન કરણનો અભાવ હોવાથી ભગવતી પ્રજ્ઞા જ, જ્ઞાન સ્વરૂપ બુદ્ધિ જ છેદનાત્મક છેદનના સ્વભાવવાળું કરણ છે. એટલે કે જ્ઞાન સ્વરૂપ બુદ્ધિ, ભગવતી પ્રજ્ઞા જ અને છેદનના સ્વભાવવાળું કરણ, એટલે કે એ કરણ એટલે કે જ્ઞાનનો એક સમયનો પર્યાય, જે પર્યાય દરેક જીવને પ્રગટ છે એ જ્ઞાનમાં પ્રગટ થાય ત્યારે સુતતા કે અસુતતા નથી હોતું, જ્ઞાનમાં જાણવું હોય છે, એવો પર્યાય પ્રત્યેક જીવને ઉપયોગ લક્ષણ તરીકે નિરપેક્ષતાપૂર્વકનો એક જ્ઞાનનો અંશ એને પ્રગટ થાય છે, એને કરણ કહેવામાં આવે છે, એને સાધન કહેવામાં આવે છે. એ સાધન જે હોય છે એ આત્મા જેવો ત્રિકાળી દ્રવ્ય છે, એનો જ અંશ હોવાને કારણે આત્મા અંશી જ્ઞાનમય સુખમય આનંદમય ધ્રુવમય ચૈતન્યમય હોવાથી એનું જે સાધન પ્રગટ થાય છે તે પણ ખરેખર જ્ઞાનમય અંશરૂપ સાધન હોય છે. એ સાધન આત્મા જેવું હોવાને કારણે એ ખરેખર એ સાધન ભગવતી પ્રજ્ઞા છેદવાવાળું સાધન, એ કર્તારૂપી આત્માથી ખરેખર પૃથક નથી હોતું, એ આત્માથી કથનચિત અભિન્નપણે રહેતું હોય છે. કારણ કે એ કથનચિત અભિન્નપણે રહેતું હોય તો જ ખરેખર રાગથી જુદાય, રાગ અને આત્મા વચ્ચેનો છેદ એ કરી શકે. જો એ સાધન આત્મા સાથે અનન્ય ન હોય અને રાગ સાથે અનન્ય હોય તો ખરેખર એ રાગથી જુદું ન પડી શકે, પણ આત્મા સાથે અનન્ય છે માટે રાગ જુદો પડી જાય છે અને જ્ઞાન અનન્ય થઈ જાય છે આત્મા સાથે. એટલે એવું સાધન જે છે, જે જ્ઞાન નામનું સાધન છે કે જે નિયમથી આત્મા સાથે અનન્યપણે વર્તતું હોય છે, ઉપયોગ આત્માથી અનન્યપણે કદી છૂટતો નથી, જ્ઞાનનો અંશ નાયકથી કદી છૂટતો નથી, એવું કોઈ અભિન્નપણું જ્ઞાનનું ને આત્માનું રહેલું છે એટલે અહીંયા જ્ઞાનને સાધન કહેવામાં આવે છે. એ એવું સાધન છે કે એ આત્માને છોડે નહીં, રાગ સાથે એકરૂપ થાય નહીં, રાગની તરફ વળે નહીં, જ્ઞાન આત્માની તરફ વૈડા કરે, એવું કોઈ સાધન હોવા છતાં અજ્ઞાનીને જ્યાં સુધી આ સાધનનો ખ્યાલ નથી આવતો ત્યાં સુધી તે પોતાની સાધના કરી શકતો નથી. જ્યારે એને સાધનનો ખ્યાલ આવે છે ત્યારે એને ખબર પડે છે કે આ રાગ છે એ તો પૃથક વસ્તુ છે, એ તો વિભાવ ભાવ છે, જ્ઞાયક છે એ તો સ્વભાવ ભાવ છે, અને સ્વભાવ ભાવને અને રાગને વિભાવને જુદા પાડવાનું સાધન તો મારી પાસે જ પડેલું છે, અને હું બહારમાં કેમ ગોતું છું, હું બીજા જ્ઞાનીઓને કેમ પૂછવા જાઉં છું, હું શાસ્ત્રમાં શા માટે શોધવા જાઉં છું. શાસ્ત્ર એમ કહે છે કે તારું સાધન તારી પાસે પડેલું છે, એ સાધનને તું ઓળખી લે, અને એ સાધન તારા આત્માથી જુદું પડતું જ નથી. એવું સાધન જ્ઞાન સાધન તને ખ્યાલમાં આવી જાય તો એ સાધન ખરેખર ધ્યેય સાથે અનન્ય હોવાને કારણે એ ખરેખર વિભાવ છે, તેનાથી જુદું જ પરિણયમાં કરે છે, એવો કોઈ ઉપયોગનો સ્વભાવ છે. એવું સાધન જ્યારે ખ્યાલમાં આવી જાય છે ત્યારે રાગાદી ભાવ વિભાવરૂપ છે, આત્મા છે એ સ્વભાવરૂપ છે, અને એ બેયની જુદાઈ એના જ્ઞાન નામના અંશ દ્વારા, જ્ઞાનની એક સમયની પર્યાય દ્વારા કે જે પર્યાય નિરપેક્ષ છે, જે ખરેખર રાગ તરફ પણ વળેલી નથી પણ ગાયક સાથે અનન્યપણે રહેલી છે, વળવું એ ખરેખર યા તો અજ્ઞાન દશા યા તો સમ્યજ્ઞાન દશાનો પ્રકાર છે, જાણવું એ ખરેખર નિરપેક્ષ જ્ઞાનનો સ્વભાવ છે, અને જાણનાર છે એ નિરપેક્ષ જ્ઞાયકનો સ્વભાવ છે. જાણનાર છે તે નિરપેક્ષ જ્ઞાયકનો સ્વભાવ છે, જાણવું તે નિરપેક્ષ જ્ઞાનનો સ્વભાવ છે. રાગ તરફ જ્ઞાન વળી ગયું તો એ અજ્ઞાન દશા પ્રગટ થઈ ગઈ, એ સાપેક્ષતા વાચક કથન છે. જ્ઞાન આત્મા તરફ વળી ગયું તો એમાં સમ્યજ્ઞાનનો જન્મ થઈ ગયો, એ પણ ખરેખર સાપેક્ષતા વાચક છે. કોઈ એક વસ્તુમાં બીજી વસ્તુ ભળે એટલે એ સાપેક્ષ થઈ જાય, એ વ્યવહાર થઈ જાય. જ્ઞાન પણ આત્મા સાથે ભળે તો એ વ્યવહાર થઈ ગયો, જ્ઞાન રાગ સાથે એકત્વ કરે એ પણ ખરેખર વ્યવહાર નહીં પણ અજ્ઞાન થઈ ગયું. તો એવી કોઈ સ્થિતિમાં આ નિરપેક્ષ જ્ઞાનનો ઉપયોગ છે, એ કથનચિત અનન્યપણે આત્મા સાથે રહેલો છે, એવો જ્યાં એને વિચાર દશામાં ખ્યાલ આવી જાય છે કે મારું સાધન મારી પાસે છે, મારા સાધન દ્વારા જ મારે બેની જુદાઈ કરવાની છે, મારા સાધને મારા સ્વભાવને છોડ્યો નથી અને મારા સાધને ખરેખર વિભાવને ગ્રહણ કર્યો નથી, પણ મને એકત્વ બુદ્ધિને કારણે, મારી માન્યતાના દોષને કારણે કંઈક રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભના પરિણામ જ્યાં થયા કરે છે, અને એ પરિણામ જ્ઞાનની સ્વચ્છતાને કારણે એ પરિણામો જે થાય છે એ જ્ઞાનમાં ઝડકા કરે છે, જ્ઞાનમાં પ્રતિભાસિત થયા કરે છે, જ્ઞાનમાં એનું અવભાસન થયા કરે છે. એ અવભાસન થાય છે ત્યારે અહીંયા જ્ઞાન જ્ઞેયાકાર બને છે, અને એ જ્ઞેયાકાર જ્ઞાનમાં એને ખબર પડે છે કે આવો રાગ વર્તે છે, આવો દ્વેષ વર્તે છે, આવું ક્રોધમાન માયાલોપ પણ વર્તે છે. એવું જ્ઞાનમાં જ્ઞેયાકાર જ્ઞાનમાં એને ખ્યાલ આવે છે. એ જ્ઞેયાકાર જ્ઞાનમાં ખ્યાલ આવતા એવા જ્ઞેયાકાર જ્ઞાનને એ મારું માની લે છે, ઓલી વસ્તુ તો પૃથક છે, ઓલી વસ્તુ તો પૃથક છે, અહીંયા શ્રદ્ધાની જે પર્યાય છે એ યા તો જ્ઞેયાકાર જ્ઞાનને પોતાનું માને છે, યા તો જ્ઞાનાકાર જ્ઞાનને પોતાનું માને છે, એવા ભેદ ઉપર, એવા ભેદ ઉપરથી ઉઠી અને કાં તો એ શ્રદ્ધા જ્ઞાયક હું છું ત્યાં ચાલી જાય છે. ભેદરૂપે એક શ્રદ્ધા હોય છે, ભિન્નરૂપ રાગ છે એને માને, ત્યાં સુધી તો એ શ્રદ્ધામાં મિથ્યાત્વ ચાલે છે, ઘોર મિથ્યાત્વ ચાલે છે, તીવ્ર મિથ્યાત્વ ચાલે છે. કોઈ પણ રાગાદીના પરિણામને મારા માય ના કરે, કોઈ પણ પરપદાર્થને મારા માય ના કરે, કોઈ પણ તેમાં પરપદાર્થમાં કે રાગાદીમાં કે સંયોગમાં કે કોઈ પણ પદાર્થમાં પોતાનું અહમ ચાલ્યા કરે તો એ તો ઘોર મિથ્યાત્વનું કારણ છે. પણ એ મિથ્યાત્વ જ્યાં એને આ કરણ નામનું સાધન છે એ ખ્યાલમાં આવે છે, જ્ઞાનના ઉપયોગની ખબર પડે છે કે ઉપયોગમાં તો બાળગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે અને એ ઉપયોગમાં તો ઉપયોગ છે, ઉપયોગમાં કોઈ ક્રોધાદિ નથી, એ ઉપયોગ છે, એ તો આત્માનું લક્ષણ છે અને એ લક્ષણ તો આત્મા લક્ષરૂપ છે એને જ પ્રસિદ્ધ કર્યા કરે છે, એવું જ્યાં સાધન એને ખ્યાલમાં આવી જાય છે ત્યાં શ્રદ્ધા એવી ચેતી જાય છે કે એ રાગ તરફથી મૂડી જાય છે, સંયોગ તરફથી પાછી વટી જાય છે, પરપદાર્થ તરફથી પાછી વટી જાય છે. પણ જે અહીંયા જ્ઞાનમાં જ્ઞેયાકારો બને છે એવા જ્ઞેયાકાર જ્ઞાન તરફ શ્રદ્ધા જાય છે. શ્રદ્ધા અહીંયા છે, અહીંયા પરપદાર્થ છે ને રાગ છે, અહીંયા જ્ઞાન છે ને અહીંયા જ્ઞાયક છે. હવે એમાં એ જ્યાં જાય છે એના ઉપર શ્રદ્ધાના મિથ્યાત્વને કે સમ્યકત્વનો આધાર છે. પણ જ્યારે રાગ અને આત્માની ભિન્નતા જ્યારે આ સાધન દ્વારા એને ખબર પડે છે, જ્યારે એનું સાધન અનન્ય છે એને ખ્યાલમાં આવી જાય છે સાધનને કે ખરેખર મારું જ્ઞાન તો મારા જ્ઞાયકને છોડતું જ નથી, તો શ્રદ્ધા, શ્રદ્ધાનું કામ જ એ છે કે જ્ઞાન જેવો વિચાર કરે, જ્ઞાન જેવો નિર્ણય કરે એવું શ્રદ્ધાનું કામ ચાલુ થાય. જ્યાં સુધી જ્ઞાન બહિર્લક્ષી વર્તતું હોય, જ્યાં સુધી જ્ઞાન પરપદાર્થ લક્ષી વર્તતું હોય, જ્યાં સુધી જ્ઞાનમાં જ્ઞેયાકારો બનતા હોય અને એ જ્ઞેયાકારોની સન્મુખ જ્ઞાન રહેતું હોય ત્યાં રાગ પણ એ જ્ઞેયાકારોની સન્મુખ રહ્યા કરે અને એ જ્ઞેયાકારોના નિમિત્તો બહારમાં જે છે એ નિમિત્તો તરફ જ્યાં સુધી શ્રદ્ધા ચાલતી હોય ત્યાં સુધી શ્રદ્ધામાં મિથ્યાત્વ ચાલે અને એ નિમિત્તોથી બહાર જઈ અને અહીંયા જે જ્ઞેયાકાર બન્યા છે એ જ્ઞેયાકાર તો જ્ઞાનની સ્વતંત્રતાથી બન્યા છે, નહીં કે બહારમાં કોઈ નિમિત્ત છે એવું નિમિત્ત જોઈને જ્ઞાનમાં જ્ઞેયાકારો બને છે. બિલકુલ જ્ઞાન એવી રીતે પરાધીન નથી થતું, જ્ઞાનમાં સ્વતંત્ર જ્ઞેયાકારોની રચના થાય છે અને એવા જ્ઞેયાકારોની રચનામાં શ્રદ્ધા રાગથી વ્યાવૃત થઈ અને એ સિદ્ધિ જ્ઞાયકમાં ન જઈ શકવાને કારણે એવા ભેદરૂપી જ્ઞાનમાં ખરેખર જ્ઞેયાકારો બને છે ત્યાં શ્રદ્ધા અહમ કર્યા કરે છે, ત્યાં શ્રદ્ધા અહમ કર્યા કરે છે. એટલે જ્ઞેયાકાર જ્ઞાનનું જ્ઞાનમાં જે આવિર્ભૂત પણ ત્યાં કરે છે એ જ તરફ શ્રદ્ધા પોતાનું અહમ કર્યા કરે છે. એટલે શ્રદ્ધામાં મિથ્યાત્વ ચાલુ રહે છે અને શ્રદ્ધામાં જે તીવ્ર મિથ્યાત્વ પર તરફ જવાનું હતું એની બદલે હવે એ જ્ઞાયકનો ભેદ જ્ઞાન છે કે જેને સાધન કરણ કીધું. એ કરણમાં બે પ્રકાર પડે છે, એ કરણમાં જ્ઞેયાકાર જ્ઞાન છે અને જ્ઞાનાકાર જ્ઞાન છે. એમાં હજી જ્ઞેયાકાર જ્ઞાનનું પરિણમન ચાલ્યા કરે છે, એને નિમિત્ત સાપેક્ષ હોવાને કારણે, એટલે કે નિમિત્ત સાપેક્ષ હોવાને કારણે, એટલે જ્ઞેયાકાર જ્ઞાન તો સ્વતંત્ર છે પણ જેવું જ્ઞેયાકાર જ્ઞાનમાં પરિણમન જેવું થાય છે એવું જ બહારમાં નિમિત્ત હોય છે. એટલે એને ખરેખર જ્ઞેય સાપેક્ષ જ્ઞાન એમ પણ જ્ઞેય તરફથી કહેવામાં આવે છે. જ્ઞાન તરફથી જુઓ તો જ્ઞેયાકાર જ્ઞાન છે, જ્ઞેય તરફથી જુઓ તો જ્ઞેય સાપેક્ષ જ્ઞાન છે અને જ્ઞાનના સ્વતંત્ર સ્વભાવથી જુઓ તો એ જ્ઞાનનો અંશ નિરપેક્ષ છે. એવી કોઈ સ્થિતિમાં શ્રદ્ધા અને જ્ઞાનનું પરિણમન ચાલે છે અને શ્રદ્ધા અહીંયા જ્ઞેયાકાર જ્ઞાનમાં આ હું છું, આ હું છું, આ હું છું એમ કર્યા કરે છે. જો આ બધી પ્રોસેસ જે થાય છે ને, આ બધી પ્રોસેસમાં કોઈ જાજો સમય નથી લાગતો, કહેવામાં ઘણો ટાઈમ લાગે પણ આ બધી પ્રોસેસ પ્રત્યેક સમયે ચાલે છે જીવને. આ જ પ્રોસેસ ચાલે છે, આવી રીતે જ કામ થાય છે અને આવી રીતે જ એ મિથ્યાત્વ રૂપે પરિણમી જાય છે. આખો ટર્નિંગ પોઈન્ટ જ્ઞાનથી આવે છે, ટર્નિંગ પોઈન્ટ આખો જે આવે છે એ જ્ઞાનથી ટર્નિંગ પોઈન્ટ આવે છે. જ્યાં એ ચેતી જાય છે ઓહો જ્ઞાન તો મારું લક્ષણ છે, મારું લક્ષણ મારા લક્ષને છોડતું નથી, મારું લક્ષણ રાગની સન્મુખ થતું નથી, રાગ રૂપ થતું નથી, રાગ વિભાવ છે. જે પરિણામ ખરેખર પોતાના આત્માને પ્રસિદ્ધ ન કરે તે પરિણામ મારા ન હોય એટલે રાગ મારો ન હોય. જે પરિણામથી બંધ થાય તે પરિણામ મારા ન હોય, જે પરિણામ દુઃખની ઉત્પત્તિ કરાવે તે પરિણામ ખરેખર મારા ન હોય, જે પરિણામથી કર્મનો બંધ નિરંતર થયા કરે તે પરિણામ મારા ન હોય. રાગ ભાવ આ બધી વસ્તુમાં ત્યાં એ કામ કરી રહ્યો હોવાને કારણે તે પરિણામ ખરેખર જીવના હોતા નથી. જીવના પરિણામ જો જોવા હોય, અજ્ઞાનીએ પણ જોવા હોય, તો જીવના પરિણામ જ્ઞાન છે. જ્ઞાન સિવાય કોઈ જીવનું પરિણામ નથી. જ્ઞાન ચેતના જ ખરેખર જીવના પરિણામ છે. એના સિવાયના જેટલા પરિણામો છે એને જીવના પરિણામ કહેવામાં આવે રાગને, પણ એ તો ખરેખર અજ્ઞાન દશામાં અજ્ઞાનીનું પરિણમન બતાવે છે. રાગ છે ને, એ રાગનો અનુભાગ પણ, રાગનો અનુભાગ, રાગ છે ને રાગ, અનુભાગ, સ્થિતિ, પ્રદેશ ને પ્રકૃતિ, ચાર પ્રકારના બંધ આવે. એમાં અનુભાગ ને સ્થિતિ હોય એ કસાયમાં હોય, યોગમાં પ્રકૃતિ ને પ્રદેશ હોય. તો અનુભાગ ને સ્થિતિ જે છે એની કિંમત છે, પ્રદેશ ને પ્રકૃતિ સામાન્ય વાત છે. તો એમાં જે કાંઈ જે એનો અનુભાગ રાગનો છે, એ અનુભાગ રાગનો અહીંયા પર્યાયમાં આવ્યો કેવી રીતે, એ આવ્યો કેવી રીતે રાગનો અનુભાગ અહીંયા? દ્રવ્ય તો ત્રિકાળ છે, પરિણામ એના ગુણ ત્રિકાળ છે, એના ગુણની પર્યાયો પ્રગટ થાય છે. એમાં રાગ આવી કેવી રીતે ગયો? એમાં રાગ આવે કેવી રીતે? રાગ તો ખરેખર અહીંયા ક્યાંય છે નહીં. ગુણમાં રાગ નથી, દ્રવ્યમાં રાગ નથી, રાગને ઉત્પન્ન કરે એવો કોઈ ગુણ નથી આત્મામાં. તો રાગ એની દશામાં આવ્યો ક્યાંથી, કેવી રીતે આવી ગયો રાગ, એની ઉત્પત્તિ થઈ કેવી રીતે? એ ભાઈ, એવું છે કે રાગ છે ને, રાગ એ અનાદિનો જીવ અજ્ઞાન ભાવે પરિણમે છે. ક્યારનો? જ્યારનો જીવ છે ત્યારનો અજ્ઞાન ભાવે પરિણમે છે. એ અજ્ઞાન ભાવના નિમિત્તે એને રાગની ઉત્પત્તિ થઈ, રાગનો બંધ પડ્યો છે. એ દ્રવ્ય કર્મમાં બંધ પડ્યો છે. ક્યાં પડ્યો છે? દ્રવ્ય કર્મમાં. દ્રવ્ય કર્મમાં એનો અનુભાગ પડ્યો છે. જીવમાં કે જીવની પર્યાયમાં એનો અનુભાગ બિલકુલ નથી. એક સમય માટે પણ નવો નવો થાય પ્રત્યેક સમયે, આગળ પાછળ કાંઈ નથી. એનો અનુભાગ પડ્યો છે દ્રવ્ય કર્મની સત્તામાં. એ દ્રવ્ય કર્મની સત્તામાં એનો અનુભાગ પડ્યો છે. એ અનુભાગ પડ્યો છે ને, એનો ઉદય આવે છે. એનો ઉદય આવે છે, અહીંયા પર્યાયનો ઉત્પાદ થાય છે. ત્યાં દ્રવ્ય કર્મનો ઉદય છે, ત્યાં રાગનો ઉદય છે, ત્યાં મિથ્યાત્વની કર્મની પ્રકૃતિનો ઉદય છે. બે પ્રકારના આશ્રવ હોય ને, સંજ્ઞા આશ્રવ, અસંજ્ઞા આશ્રવ. તો એ બધું દ્રવ્ય કર્મમાં થાય છે, અસંજ્ઞપણું છે. તો એ દ્રવ્ય કર્મમાં થાય છે એટલે અહીંયા થાય છે એવું નથી. એ દ્રવ્ય કર્મમાં છે એટલે અહીંયા આવી જ જાય એવું નથી. ઓલી પ્રથક સત્તા છે, આ પ્રથક સત્તા છે. ઓલી જળની સત્તા છે, આ ચેતનની સત્તા છે. રાગ આવ્યો ક્યાંથી? તો કે જ્યાં એ સત્તામાં ઉત્પાદ એનો ઉદય આવ્યો, એનો અબાધા કાળ પાકતા, કર્મનો ઉદય એનો અબાધા કાળ પાકતા આવ્યો. એ આવ્યો ને અહીંયા પર્યાયનો ઉત્પાદ થયો. એ પર્યાયનો ઉત્પાદ થયો ત્યાં પોતાના જ્ઞાન લક્ષણને ભૂલી લો, ત્યાં પોતાના સાધનને ભૂલી લો, ત્યાં પોતાનું ધ્યેય છે એને ભૂલી ગયો. એને યાદ ન રાખ્યું, એને ભૂલી લો, એટલે એ પર્યાય થઈ બહિર્મુખ. એ બહિર્મુખ પર્યાય જ્યાં દ્રવ્ય કર્મની સન્મુખતા કરી, ત્યાં અહીંયા નૈમિતિકપણે રાગની એક સમય માટે ઉત્પત્તિ થઈ. અહીંયા રાગ છે નહીં ખરેખર. દ્રવ્યમાં કોઈ એવો ગુણ નથી અહીં રાગ આવે, અહીં મિથ્યાત્વ આવે, બિલકુલ ગુણ નથી એવો કોઈ. પણ વા છે, અહીં જોવાનું ભૂલે છે, આની સત્તાને ભૂલી જાય છે, એટલે એની સત્તા છે એ ઉર્ધ્વ થઈ જાય છે. અને એટલે અહીંયા રાગની ઉત્પત્તિ પોતાના કારણે, પોતાના સટકારકથી, પોતામાં, પોતાની પર્યાયમાં થયા કરે છે. એ સમયવર્તી છે. આગળ પાછળ કાંઈ બિલકુલ છે નહીં. આગળ પાછળ બધું પારિણામિક ભાવ છે, કાંઈ છે નહીં. આગળ પાછળ સમયવર્તી બધું ચાલે છે. રાગ ખરેખર વાસ્તવિકપણે દ્રવ્ય કર્મમાં જ પડ્યો છે. જયસેન આચાર્યની 190મી ગાથા વાંચી લ્યો, સમયસારની 92-93 ગાથા વાંચી લ્યો, સમયસારનો અજીવ અધિકાર વાંચી લ્યો, બધી જગ્યાએ તમને આ વાત મળશે. ગોમટ સારની 6ઠી ગાથા વાંચી લ્યો,
ગોમટસાર તો કર્મકાંડનું શાસ્ત્ર છે, એની છઠ્ઠી ગાથામાં લખ્યું છે. એમાં એમ લખ્યું છે કે રાગ દ્વેષ એનો અનુભાગ દ્રવ્ય કર્મમાં પડ્યો છે, અને આ ખોટો દુઃખીતા જ મારામાં રાગ આવી ગયો, મારે દૂર કરવાનો છે. રાગ આવ્યો ક્યાંથી? તો કે સમયવર્તી તું જીવને ભૂલી લો એટલે અજ્ઞાન ભાવે અહીંયા રાગની ઉત્પત્તિ થઈ એમ કહેવામાં આવે છે. અહીંયા રાગ બાગ કાંઈ છે નહીં, આગળ પાછળ કાંઈ છે નહીં, અહીંયા જ્ઞાન માત્ર છે આત્મા, એમ એને વિશ્વાસ આવવો જોઈએ અંદરથી. આ છે ને મૂળ વિશ્વાસનું કામ છે, આ દ્રઢતાનું કામ છે. આ પ્રતીતિ એને પ્રતીતિ પહેલા પ્રીતિ આવી જાય છે એને પહેલા. હમણાં 206 ગાથા કહી ને, આમાં સદા પ્રીતિવંત બન, એની પ્રીતિ પહેલા એને આવે છે. એ પ્રીતિ જ્યાં સુધી ના આવે આત્માની પ્રીતિ આવે, આત્માનો મહિમા આવે, આત્માનો વૈભવ ખ્યાલમાં આવે, આત્માનું સ્મરણ આવ્યા કરે, તો એવો એક સ્મરણ જ્ઞાન એક એવું ચાલુ થઈ જાય છે. સ્મરણ જ્ઞાન સમ્ય જ્ઞાનથી જુદું, મિથ્યા જ્ઞાનથી જુદું, સ્વભાવના લક્ષવાળું એવું એક સ્મરણ જ્ઞાન ચાલવા માંડે છે. એ સ્મરણ જ્ઞાનનો અંશ છે એ ક્રમે 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 આગળ વધવા માંડે છે. જ્યાં એને આ સાધન ખ્યાલમાં આવ્યું કે મારું સાધન તો જ્ઞાન છે, હું તો જાણનાર છું, જાણવું મારો સ્વભાવ છે, કંઈ કરવું એ મારો સ્વભાવ બિલકુલ નથી, રાગને દૂર કરવો, સમ્યક દર્શનની પર્યાય પ્રગટ કરવી, તો કે કરવાનો સ્વભાવ જ નથી, કરવાનો 100% અભાવ અને જાણવાનો 100% સદભાવ, એવી મારી સ્થિતિ છે. આ કરતા બુદ્ધિનું ઝેર છે ને એ પર્યાયને દ્રવ્ય તરફને વાળવા સુધી ચાલ્યા કરે છે, કે પર્યાય દ્રવ્ય તરફ પાડી દઉં, પર્યાય દ્રવ્ય તરફ પાડી દઉં. કોઈ પર્યાયને વાળવાથી વળતી જ નથી, બિલકુલ નહીં વળે. તું સમજણ કર, પર્યાય સહજ વળી જશે. એકાએક થાય છે અનુભૂતિ, પદ્મનંદી આચાર્ય લખ્યું, અનુભૂતિ એકાએક થાય છે, એકાએક થાય છે, એવી એવી વસ્તુની સ્થિતિ છે. એટલે કોઈ રાગ છે ને એ ખરેખર પોતાને પ્રસિદ્ધ ન કરે એ મારું પરિણમન ન હોય, ખરેખર જેનાથી બંધ થાય તે મારું પરિણમન ન હોય, જે દુઃખની ઉત્પત્તિ કરે એ મારું પરિણમન ન હોય, જે કર્મનો બંધ કરે એ મારું પરિણમન ન હોય, એ બધું જ્યાં થાય જેમાં થાય એનું પરિણમન એનામાં હોય, મારું પરિણમન જ્ઞાન માત્ર છે. એક જ્ઞાન માત્ર પરિણામમાં અનંતી પર્યાયો ઝડકા કરે છે. એક જ્ઞાન માત્ર સ્વભાવ ખ્યાલમાં આવે છે, એક જ્ઞાનની પર્યાયનું જ્ઞાન માત્ર પરિણમન સાધન રૂપે રહેલું છે એમ પણ જ્યાં પકડાય છે ત્યાં એ પરિણમન નાયક સાથે અનન્યપણે રહેલું છે, એવી એક જીવને પરોક્ષ અનુભૂતિ ચાલુ થઈ જાય છે. આ સાધન પકડાય ને, આ સાધન પકડાય ત્યાં પરોક્ષ અનુભૂતિ ચાલુ થઈ જાય. પરોક્ષ અનુભૂતિ એટલે શું? કે પરોક્ષ અનુભૂતિ એવી હોય કે જેમાં એને જ્ઞાનને જ્ઞાયક, જ્ઞાનને જ્ઞાયક સિવાય બીજો કાંઈ વિચાર વિકલ્પ કે કોઈ ધારા જ ન ચાલે, એ જ્ઞાનને જ્ઞાયકમાં જ રમતો પરિણયમાં કરે. રાગ મારામાં નથી એમ પણ યાદ ન કરે, છે નહીં એનામાં પણ રાગ મારામાં નથી, રાગ મારામાં નથી, રાગ મારામાં નથી, એનો મતલબ રાગ એનામાં જ છે. એનો અર્થ જ એમ છે કે રાગ એનામાં જ છે, કારણ કે એને યાદ જ આવ્યા કરે છે. કારણ કે એને પેલા તો શું થાય છે કે જ્યાં સુધી રાગ છે ને ત્યાં સુધી મને મારું કામ નહીં થાય, એટલી બધી રાગથી એને ખરેખર અંદર ભ્રમણા ચાલુ થઈ ગઈ છે. એક પંચાધ્યાય કરતા એક સુંદર વાત લખી છે, પંચાધ્યાય કરતા છે ને એણે એક એવી વાત લખી છે કે દરેક જીવ કોઈ પણ જીવ હો, હે, એ એમ વિચાર કરે છે કે અશુભ ભાવ તો મારે ન જોઈ. કોઈ પણ જીવ, એ તો આર્ય જીવને જે જીનેન્દ્રના દરબારમાં પ્રવેશ કરતો હોય, હે, એને અશુભ ભાવનો તો કોઈ પ્રશ્ન જ ન હોય, એનો વિકલ્પ એ બાજુ તો ચાલે જ નહીં, ચાલે તો એને બહુ ખેદ થાય, ની પાછો ફરી જાય તરત. હે, તો કે અશુભ ભાવની તો મારે પ્રવૃત્તિ જોઈએ જ નહીં, એમાં તો મારે ખરેખર પરિણમવું જ નથી, એમાં રાચવું જ નથી, એમાં તો મારું કાંઈ અસ્તિત્વ જ નથી, અને એ તો એકદમ એમ કે એવા મિથ્યાત્વના ને એવા એવા ચારિત્રના દોષના પરિણામ છે કે એમાં તો મારું અસ્તિત્વ જો જાય તો ખરેખર કેવડું મોટું નુકસાન થાય છે. માંડ તો નિગોદમાંથી નીકળો, હે, નીકળતો કેટલા ભવો કરી, ચાર ગતિમાં પરિભ્રમણ કરી અને એકેન્દ્રીમાંથી નીકળીને ત્રસ થયો અને ત્રસ થતા થતા સંગની પંચેન્દ્રી થઈને આ ગુરુદેવ પાસે માંડ તો પહોંચ્યો છું હમણાં. તો હવે અશુભની તો વાત કાંઈ છે જ નહીં, તો પ્રશ્ન જ નથી. પણ અશુભને છોડીને શુભનું પરિણમન, તો અશુભને છોડીને શું કરે? એ શુભનું પરિણમન કરે. એટલે કે પુણ્ય પાપનો વિચાર તો દરેક જીવ કરે છે, કોઈ જીવ નથી કરતો. એવું નથી કે પાપ ન જોઈ પુણ્ય હોય, પાપ ન જોઈ પુણ્ય હોય, અશુભ ભાવ ન જોઈ શુભ ભાવ જોઈ, અશુભ ભાવ તો હોવો જ ન જોઈ શુભ ભાવ જોઈ. હવે એને છે ને એ ખ્યાલ નથી આવતો કે આ અશુભ અને શુભ, અશુભ અને શુભ એનો વિચાર દરેક જીવ કરે છે. પણ એ અશુભ ને શુભ એને મારું માનનારું મિથ્યાત્વ, એ મિથ્યાત્વ એનો વિચાર કોક જીવ કરે છે. તમે વિચારજો કે આખો દિવસ શું વિચાર ચાલે છે, પ્રવૃત્તિ શું ચાલે છે, કેવી પ્રવૃત્તિમાં આપણે આખો દિવસ અટવાયેલા હોય છીએ, કે પ્રવૃત્તિ કરવા માટે પ્રવૃત્તિશીલ હોય છીએ. સ્વાધ્યાય કરવો, જિનેન્દ્ર ભગવાનની પૂજા કરવી, જિનેન્દ્ર ભગવાનના વંદન કરવા, આ બધું તો હોય જ, મુમુક્ષુને ન હોય એવું તો બને નહીં. પણ એની આગળ એનો વિચાર કેમ ચાલતો નથી, એને એમ વિચાર કેમ નથી આવતો કે આ મિથ્યાત્વ કેમ જાતું નથી, આ શુભાશુભ ભાવ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, હું જન્મો ત્યારથી આ પ્રવૃત્તિ ચાલે છે. માન 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 તો અહીંયા ધર્માત્મા પાસે આવ્યો અને આ પ્રવૃત્તિ તો ચાલ્યા જ કરે છે. અશુભ છોડવું શુભનું પરિણમન, અશુભ છોડવું શુભનું પરિણમન. હવે એ વિચાર એમ નથી કરતો, એને પંચાધ્યાય કરતા એ લખ્યું છે, કોક જીવ વિચાર કરે છે મિથ્યાત્વનો, મિથ્યાત્વનો વિચાર જ કોક જીવ કરે છે. એવો છુપો ચોર છે મિથ્યાત્વ, દેખાતો નથી. શુભ ને અશુભ ભાવ દેખાય છે, એને ખબર પડે શુભ અશુભ ભાવની, કે આ અશુભ થઈ ગયું, આ શુભ થયું, આ અશુભ થયું, આ શુભ થયું, એને ખબર પડે. એટલે એમાં પ્રવૃત્તિ એની ચાલ્યા કરે. પણ એને મારું માનનારું મિથ્યાત્વ એટલું બધું છુપાયેલું છે અંદરમાં કે એની એને વિચારધારા પણ નથી ચાલતી કે આ કેમ મિથ્યાત્વ થઈ જાય છે, કેમ મારાપણું થઈ જાય છે, કેમ બહિર્લક્ષી ભાવ થઈ જાય છે, કેમ રાગમાં મારાપણું થઈ જાય છે, કેમ જ્ઞેયાકાર જ્ઞાનને હું મારું માનવા માંડું છું, કેમ જ્ઞાનાકાર જ્ઞાન તરફ હું જાતો નથી, કેમ જ્ઞાનાકાર જ્ઞાનના ભેદને છોડીને હું જ્ઞાયકમાં હમ કરવા માટે પરિણમતો નથી તો મારું મિથ્યાત્વ જાય, એમ વિચારધારા જ જીવની ખરેખર ચાલતી નથી. કાં વિચારધારા થોડીક ચાલે તો અમુક પ્રકારના વિકલ્પ હોય તો એ વિકલ્પ પાછા ફટ કરતા ફરી જાય. આમાં બહુ નિરંતરતાની જરૂર છે, ખૂબ પુરુષાર્થ માગે છે. ગુરુદેવ મળી ગયા એટલે મોક્ષ તો થવાનો, બધાને એમ હોય ને, ગુરુદેવ મળી ગયા આપણે તો મોક્ષ થવાનો જ છે. એ વાત 100% સાચી છે, ગુરુદેવના દરબારમાં આવે એ કઈ મોક્ષથી ખાલી ન રહીએ. પણ ભાઈ, ખાલી ગુરુદેવ મળવાથી સંતોષાવા જેવું નથી, કામ તો પોતે કરવું પડશે, પુરુષાર્થ તો પોતે કરવો પડશે, નિરંતરતા તો પોતે ચલાવવી પડશે, ધારા પોતે ચલાવવી પડશે, કાર્યસિદ્ધિ તો જ થશે. અને પહેલામાં પહેલી વાત, નિર્ણયની ભૂમિકા બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં સુધી આ કર્તા કર્મ અને કરણ, એ કર્તા અને કર્મની જુદાઈનું સાધન કરણ છે, અને એ સાધન એ કર્તા ખરેખર એ અકર્તા છે, એ અકર્તા સાથે ખરેખર એ સાધન અનન્ય છે, અને એમાં જાણનાર જ જણાય છે, ઉપયોગમાં ઉપયોગવાન જ છે, બાળગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય છે, એવું ખરેખર મારું સ્વરૂપ છે, એવા સ્વરૂપના મહિમાના લક્ષવાળો ભાવ અંદરથી જ્યાં સુધી પ્રગટ થતો નથી ત્યાં સુધી એની નિરંતરતા ખરેખર ચાલતી જ નથી. એટલે આ મળી તો ગયું, હે, પણ એની સાર્થકતા તો પોતે કરવી પડે, પોતે પાછળ પડવું પડશે, પોતે નિરંતરતા રાખવી પડશે. ગુરુદેવ કહેતા હતા કે 4-5 કલાક તો સ્વાધ્યાય જીવ કરે તો પુને બંધાય, પુને તો બંધાય. એટલે એ તો પુન બંધાય એટલે જ કહેતા હશે ને, હે, કે ભાઈ પુન બંધાવવાનો પ્રશ્ન નથી, તારી પાત્રતા અંદરથી ખીલી ઉઠે એટલા માટે કહે છે. પુનની વાત નથી કરતા આ પુરુષ, એને સમજવાય મુશ્કિલ, એની ભાષા સમજવી મુશ્કિલ. પેલા તો એમ કે 4-5 કલાક તો વાંચે ને તો પુને બંધાય, પૂન બંધા એનો અર્થ એમ કે તું ચાર પાંચ કલાક જો સ્વાધ્યાય ને પ્રયોગ કર ને તો તારા જ્ઞાનમાં તારો જ્ઞાયક બેઠો છે એ તને જવાબ દે એમ કેવા માંગે છે. એવી કોઈ આ વસ્તુની સ્થિતિ મોક્ષ અધિકારમાં બતાવે છે કે લક્ષણો બેના જુદા જુદા છે. રાગનું લક્ષણ જુદું, બંધનું લક્ષણ રાગ, આત્માનું લક્ષણ જ્ઞાન. અને બંધનું લક્ષણ રાગ છે, આત્માનું લક્ષણ જ્ઞાન છે. એ જ્ઞાન આત્માથી અનન્ય છે, રાગ છે એ બંધ સાથે અનન્ય છે. અને એ રાગ થાય છે પરના કારણે, પરના લક્ષે, પરના નિમિત્તે, માટે તે એની સાથે અભિન્ન છે. જ્ઞાન આત્માના લક્ષે થતું હોવાને કારણે તે આત્મા સાથે અનન્ય છે. એવા જ્ઞાનનો પ્રત્યેક સમયે અંશનો પણ વિશ્વાસ આવવા માંડે, અને રાગના અંશનો વિશ્વાસ છોડીને જ્ઞાનના અંશનો વિશ્વાસ આવવા માંડે, તો ખરેખર આ જ્ઞેયાકાર જ્ઞાનરૂપ જેટલું પરિણમન ચાલ્યા કરે છે ને. કાલે આપણે લીધું હતું ને કે જ્ઞેયાકાર જ્ઞાનનો અજ્ઞાનીને આવિર્ભાવ થઈ જાય છે, અને સામાન્ય જ્ઞાનનો અજ્ઞાનીને તિરોભાવ થઈ જાય છે. જ્ઞાન એક છે, એ જ જ્ઞાનમાં સામાન્ય જ્ઞાન છે, ને એ જ જ્ઞાનમાં વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન છે. જ્ઞાનાકાર કોને કહેવાય? કે જેમાં જ્ઞાનનું જ મટીરિયલ હોય એને જ્ઞાનના આકારે જ્ઞાન રહેલું છે એમ કહેવાય. મટીરિયલ ફરે નહીં. હવે જ્ઞેયાકાર જ્ઞાન પણ કોને કહેવાય? જ્ઞેયાકાર જ્ઞાન કીધું છે યા, તો એ જ્ઞાન તો છે જ્ઞાનનું જ મટીરિયલ, પણ એ જ્ઞેયાકાર કીધું એનો અર્થ છે કે એ જ્ઞાનનો ઉત્પાદ એવો થયો છે કે સામે જેવું જ્ઞેય છે એવો અહીંયા જ્ઞેયાકાર જ્ઞાન પોતાથી પોતામાં પ્રગટ થયું છે. એટલે સામે જેવું જ્ઞેય છે એવું અહીંયા જ્ઞેયાકાર થયા છે, એ પોતાથી થયા છે. એવા જ્ઞેયાકાર જ્ઞાનમાં જેનું અહમ ચાલે છે એનું ખરેખર આ જ્ઞેયમાં જ અહમ ચાલે છે. કારણ કે એ જ્ઞેયાકાર જ્ઞાન છે, એ જ્ઞેય સાપેક્ષ જ્ઞેયાકાર જ્ઞાન છે. જ્યાં સુધી એ જ્ઞેયાકાર જ્ઞાન છે એ ખરેખર જ્ઞાન માત્ર છે એમ ખ્યાલ નથી આવતો. જ્ઞાન નિરપેક્ષ છે, જ્ઞેયાકાર જ્ઞાન પણ સાપેક્ષ છે, અને સામાન્ય જ્ઞાન પણ જે ઉપાદેય થાય છે, જે સામાન્ય જ્ઞાન છે એ જ્ઞાનની સ્વતંત્ર પર્યાય છે. એક સમયની જ્ઞાનની સ્વતંત્ર પર્યાયને સામાન્ય જ્ઞાન કહેવામાં આવે છે, અને જ્ઞેયાકાર જ્ઞાન છે એ વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન છે. એ ખરેખર જ્ઞેય સાપેક્ષ હોવાને કારણે જ્ઞેય સાપેક્ષ કહેવું, જ્ઞેયાકાર એ થયું માટે એને જ્ઞેય સાપેક્ષનો ઉપચાર લાગુ પડે છે. એ છે તો પોતાથી નિરપેક્ષ, પણ એ નિરપેક્ષતામાં જ્ઞેયાકાર બન્યા છે. જેવી વસ્તુ હોય ને એવા જ જ્ઞેયાકાર બને. હે, આપણે ઘણી વાર દ્રષ્ટાંત લઈએ છીએ કે આ જ્ઞેય છે, આ જ્ઞેય છે ને, આ જ્ઞેય, હવે આ જ્ઞેય છે એવા આકાર અહીં થઈ ગયા. હવે જ્ઞેય તો જ્ઞેયમાં છે, જ્ઞેયના આકારે જ્ઞેયમાં છે. આ લાંબી બોલપેન છે, આ ગોળ છે, એના આકાર તો અહીંયા જ્ઞેયમાં છે, જ્ઞેયાકાર જ્ઞેયમાં છે. અહીં તો જ્ઞાનના જ આકાર છે, અહીં તો જ્ઞાનના જ આકાર છે, જ્ઞેયના આકાર થતા જ નથી અહીંયા. પણ જ્યારે અહીંયા જ્ઞાનનો ઉત્પાદ એવો થાય કે જેમાં જાણવું થાય ને, એ જાણવામાં એને ખબર પડે કે અહીંયા શાસ્ત્ર છે, અહીંયા આ પેન છે, એવો જાણવાનો પર્યાય સ્વતંત્ર ક્ષયોપશમ જ્ઞાનમાં પોતાથી ઉત્પન્ન થાય આને કારણે બિલકુલ નહીં. આનું પ્રતિબિંબ પડે છે એટલે પણ નહીં, આની કોઈ સાપેક્ષતા એને લાગુ નથી પડતી. એવો જ્ઞાનનો પ્રકાર જ એવો ઉત્પન્ન થાય કે એમાં એવું જાણવું થાય કે જેવું બહારમાં જ્ઞેય હોય એવું, એને કારણે અહીંયા જ્ઞાનનું નામ જ્ઞેયાકાર જ્ઞાન કહેવામાં આવે છે. ખરેખર તો એ જ્ઞાન જ્ઞાનના આકારે જ રહેલું છે. જ્યારે તમારે એને જ્ઞેયની સાપેક્ષતાથી વિચારવું હોય તો એ જ્ઞેયાકાર છે. જ્ઞેય સાપેક્ષતાને છોડીને નિરપેક્ષતાથી જોવો તો એ જ્ઞાનના જ આકાર છે. એવું એક સ્વતંત્ર જ્ઞાન છે, એવું એક નિરપેક્ષ જ્ઞાન છે. એ નિરપેક્ષ જ્ઞાન ઉદિત થાય છે અને એને કરણ કહેવામાં આવે છે. એ કરણ છે, એ સાધન છે, અને એ સાધન દ્વારા આત્મા ખરેખર અનુભવમાં આવે છે. અનુભવમાં તો આવી રહ્યો છે, અનુભવમાં લેવાનો નથી જ્ઞાનમાં. એમ આવે ને કે જ્ઞાન રાગ તરફથી વળી જાય અને જ્ઞાયક તરફ વળી જાય, રાગ તરફથી પાછું ફરે ને જ્ઞાયક તરફ વળે. એનો અર્થ એમ છે, પેલા તો રાગ તરફ જ્ઞાન ગયું જ નથી, બીજી વાત જ્ઞાયક તરફ એ જ્ઞાન જાતું જ નથી, ત્રીજી વાત કે એ જ્ઞાનમાં ને જ્ઞાનમાં એવો ઉત્પાદ થાય છે કે એ જ્ઞાન ખરેખર પેલા જ્ઞેયાકાર જ્ઞાન છે ઈ જ્ઞેયાકાર જ્ઞાનને પોતાનું માનતું હતું, એ જ જ્ઞાન ખરેખર સામાન્ય જ્ઞાનને પોતાનું માનવા માંડે છે. એને એમ કહેવામાં આવે કે જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ થઈ ગયો અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થઈ ગયો. એ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થાય જ્ઞાનમાં ત્યારે દ્રષ્ટિ ત્રિકાળી દ્રવ્ય ઉપર જાય અને જ્ઞાન પણ ખરેખર જ્ઞાનમાં જ્ઞાયક જ ખ્યાલમાં આવે, જ્ઞાન ક્ષેત્ર ન છોડે. જ્ઞાન જ્ઞાનમાં રહીને એમ કે હું જ્ઞાયક છું, શ્રદ્ધા શ્રદ્ધામાં રહીને એમ કે હું જ્ઞાયક છું. કોઈ પર્યાય એક સમયે જે સમયે જે ક્ષેત્રમાં પ્રગટ થઈ ત્યાંથી બિલકુલ તેનું ક્ષેત્ર છોડી શકતી નથી. એ છોડીને વ્યય થઈને અંદર જાય તો પારિણામિક ભાવે થઈ જાય છે. જે સમયે ઉત્પાદ થાય એ સમયે એ જ ક્ષેત્ર મારીએ છે, એ જ ક્ષેત્રમાં રહીને નિર્ણય કરે છે, એ જ ક્ષેત્રમાં રહીને શ્રદ્ધા કરે છે. વળવું બળવું કાંઈ નથી આ. વળવું એ એમાં ભાવ જે પ્રગટ થયો, એનો અભિપ્રાય જે પ્રગટ થયો કે હું જ્ઞાયક છું શ્રદ્ધામાં, તો એમ કહેવાય કે ઈ પર્યાય દ્રવ્ય તરફ ઓળી ગઈ. ઈ પર્યાયમાં શ્રદ્ધાની પર્યાયમાં હું જ્ઞાયક છું એમ ન આવ્યું તો એમ કહેવામાં આવે કે ઈ રાગ તરફ વળી, ઈ જ્ઞેયાકાર જ્ઞાન તરફ વળી, ઈ જ્ઞાનના ભેદ તરફ વળી એમ કહેવામાં આવે. હવે ઈ જ્યાં સુધી રાગ તરફ વળે છે શ્રદ્ધા ત્યાં સુધી મિથ્યાત્વ, ઈ જ્ઞેયાકાર જ્ઞાનમાં જાય છે તો મિથ્યાત્વ ગળવા માંડે છે, ઈ જ્ઞાનાકાર જ્ઞાનના ભેદ ઉપર જાય છે તો ઘણો મિથ્યાત્વ ગળી જાય છે, અને એ જ્યાં જ્ઞાનાકાર જ્ઞાનના ભેદ ઉપર જાય છે ત્યાં ભેદમાં એને આનંદ નથી આવતો, શ્રદ્ધાની પર્યાયમાં પ્રતીતિ સમ્યક નથી થતી, એટલે એ ભેદથી ખસી અને સીધી અભેદમાં ચાલી જાય છે. જ્ઞાન એને વિષય સોંપે છે કે તું આ તારું, હવે મેં તને વિષય બતાવ્યો, હું તો જ્ઞાન નાયક સાથે અનન્ય છું, મારું કરણ તો મારા કરતા સાથે અનન્ય વર્તી રહ્યું છે, હવે તું પણ અહીંયા મોરછાપ મારી દે તો મારું નામ જલ્દી જલ્દી સમ્યક જ્ઞાન પડી જાય. તું જો મોરછાપ નહીં માર તો મારું નામ સમ્યક જ્ઞાન નહીં પડે. મારું નામ ખાલી આ લોકો જ્ઞાન 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 જ કર્યા કરે છે, તો તું જલ્દી મોરછાપ માર. જ્યાં એવો શ્રદ્ધાને વિષય મળે છે જ્ઞાનમાં, ત્યાં જ શ્રદ્ધા આખી પલટાઈને હું આ જ્ઞાયક છું એમ પરિણમી જાય છે. એવા પરિણમનને ખરેખર સમ્યક દર્શન પ્રગટ થયું એમ કહેવામાં આવે છે. એ જ સમયે જ્ઞાનમાં સમ્યક જ્ઞાન થાય છે, એ જ સમયમાં ચારિત્રનો એક અંશ સ્વરૂપાચરણ તરીકે પરિણમી જાય છે. એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કહેવામાં આવે, અને એને એમ કહેવાય કે આત્મા અને બંધને આ જ્ઞાન નામના કરણ દ્વારા આ જીવે જુદા પાડી દીધા અને જ્ઞાનમાં આત્માની અનુભૂતિ કરી દીધી. જ્ઞાન સાથે જ્ઞાયક તો અનન્ય જ હતો, એ અનન્ય પણ હતું, એ ખ્યાલમાં આવ્યું ત્યાં અભેદ પણ થઈ ગયું, એનું નામ અનુભૂતિ. અનન્યમાં પરોક્ષ, અભેદમાં પ્રત્યક્ષ, એનું નામ જ્ઞાનમાં આત્માની અનુભૂતિ, શ્રદ્ધામાં આત્માની પ્રતીતિ, અને ચારિત્રમાં સ્વરૂપાચરણ લીનતા. એને એમ કહેવાય કે આ જીવ પામી ગયો, આ જીવ પરિણમી ગયો. પણ એમાં પહેલામાં પહેલી વાત, આ જ્ઞાનનું નિરપેક્ષપણું બેસવું જોઈએ. જ્ઞાન સાધન છે એ નિરપેક્ષ કેવી રીતે છે એ બેસવું જોઈએ. જ્ઞાનમાં જાણવું ચાલવું છે એ બેસવું જોઈએ. જ્ઞાનનો સ્વભાવ એને બેસવો જોઈએ. જો કોઈ પણ વસ્તુ હોય ને નિરંતર તમે એનું સ્મરણ કર્યા કરો ને તો બીજું તમને કાંઈ યાદ ન આવે, બિલકુલ યાદ ન આવે. એનું નામ જ બીજા તરફથી લક્ષ છૂટી ગયું. લક્ષ છોડવાથી છૂટતું નથી. જેનું લક્ષ છોડવું છે એના સિવાયની બીજી તારી પાસે તારી વસ્તુ છે એની તરફ તારું પ્રયાણ થાય, એનું નામ જ બીજા તરફથી લક્ષ છૂટી ગયું. લક્ષ છોડવા બોલવાનું હોતું નથી. એકાગ્રતા જ્યાં પોતાની વસ્તુમાં થાય છે, એકને અગ્ર બનાવીને જ્યાં પરિણમન ત્યાં ચાલુ થઈ જાય છે, ત્યાં બીજું કાંઈ એને દુનિયામાં જગત છે કે નહીં ખબર જ નથી હોતી, રાગ છે કે નહીં ખબર જ નથી હોતી. પછી તો બધું ઘણું આવે, અબુદ્ધિપૂર્વકનો રાગ છે ને એ અંદર રહી જાય છે ને એ બધું વિકલ્પમાં આવે ત્યારે પાછો બહાર આવે છે ને પાછો એ નિર્વિકલ્પમાં જાય એટલે અબુદ્ધિપૂર્વક તો રહે છે ને બુદ્ધિપૂર્વક નથી હોતો ને, એ બધી વાત છે ને એ બધી વિકલ્પાત્મક દશામાં જેટલી વાર જ્ઞાની આવે છે ને એટલે એ બધી કહેતો હોય છે. એ તો પોતે અંદરમાં જ રહીએ છે, એ બહાર જ્ઞાની નીકળતો જ નથી. એ આહાર લીએ તો એમ કે જ્ઞાની આહાર લીએ છે, આવે છે ને ગાથા, અસનનો ગ્રાહક, પાનનો ગ્રાહક, પુનનો ગ્રાહક, બધા એનો પરિગ્રહી. અરે ભાઈ એને કાંઈ પરિગ્રહ જ નથી હોતો. જેને નિષ્પરિગ્રહી પરમાત્મા દ્રષ્ટિને જ્ઞાનમાં આવીને અનુભૂતિ થઈ ગઈ એને પછી બહારની કઈ વસ્તુનો પરિગ્રહ રહે. હીરાની ખાણ જેના હાથમાં આવે ઈ સોનાની સોખાણ પડી હોય તો અહીંયા અડવા હું જોવા ન જાય. એમ આ જેને ચૈતન્ય હીરો હાથમાં આવી ગયો ઈ પછી ક્યાં જાય શોધવા, કોને વિચારમાં લઈએ, શું પડ્યું છે એમ વિચારે કે રાગ હજી પડ્યો છે, રાગ હજી પડ્યો છે, પણ એને એ રાગ દેખાતો જ નથી. જેને વિતરાગતા પ્રગટ થઈ ગઈ, આંશિક વિતરાગતા જેને દ્રષ્ટિ થઈ ગઈ, એને ખરેખર તો ચોથે ગુણસ્થાને દ્રષ્ટિ મોક્ષ થઈ ગયો. એ દ્રષ્ટિ મોક્ષ થયો એનો દશાએ મોક્ષ હમણાં થઈ જશે, જરાય વાર લાગે એવું નથી. પુરુષાર્થની જ ખામી છે અને પુરુષાર્થની વ્યાખ્યા યથાર્થ સમજણ ઇઝ ઇક્વલ ટુ પુરુષાર્થ. આટલું સ્વરૂપ જે સમજે એ ખરેખર આત્મસન્મુખ થાય થાય અને થાય અને પોતાના સ્વભાવનું સ્મરણ કરતો કરતો આગળ વધતો વધતો સ્વભાવની ભાવના ભાવતો ભાવતો આત્મામાં આરૂઢ થયા વગર રહે જ નહીં. રાગથી પૃથક થયો એ તો કહેવા માત્ર છે, આત્મા આરૂઢ થયો એ વાસ્તવિકતા છે. એવું સ્વરૂપ છે, એવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.
સહજાનંદીસો સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદીસો સ્વરૂપી અવિ